અસાધારણ ભાવોનું પ્રકરણ ચાલુ થશે. જો તેની વાત આવી પહેલા મોક્ષ માર્ગ અધિકારમાં સૌથી પહેલા પાંચ સમવાય ની વાત આવી. એ પાંચ સમવાય ના માધ્યમથી પુરુષાર્થ ની મુખ્યતા બતાવી. પુરુષાર્થ ક્યાં કરવો? કે જે પ્રયોજનભૂત સાત તત્વના નિર્ણય કરવાનો, એટલે પ્રયોજનભૂત સાત તત્વની વાત આવી. એ પુરુષાર્થ કરીને શું થશે? કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એટલે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર સમજાવવા, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ગુણોની વાત આવી. બરાબર, આટલી વાત આપણી અત્યાર સુધી થઈ. એક એક ગુણોનું ફંક્શન આપણે ડિટેલમાં સમજ્યું અને એમાં સમ્યકતા શું છે, મિથ્યાપણો શું છે, એ બધું આપણે જોયું. હવે જો એનાથી આપણે આગળ વધીએ છીએ, આજે ક્વેશ્ચન 168 ઉપર આવ્યો ને આપણે, એની પહેલાનો ક્વેશ્ચન શું હતો છેલ્લું, કે ચારિત્રનું લક્ષણ શું છે. બરાબર, આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું ડિટેલમાં કે સ્થિરતા કરવી, લીનતા કરવી, એનું મુખ્ય લક્ષણ છે. સૂક્ષ્મતાથી જોઈએ તો આપણે દરેક પરિણામ કોઈ એક વિષયમાં અંતર્મુરત માટે સ્થિર થઈ જાય છે, એને ચારિત્ર કહેવાય. સ્થૂળતાથી જોઈએ તો આ પ્રકારના આચરણમાં જોડાવો, ઉપવાસ આદિ કરો, પાણી ગાળો, એને પણ ચારિત્ર કહેવામાં આવે છે. કેમ કહેવામાં આવે છે? કેમ કે જે જ્ઞાની ધર્માત્મા છે એ પાપથી બચવા માટે આ પ્રકારના કાર્યમાં પોતાના ઉપયોગને સ્થિર કરે છે, લગાવે છે. એટલે એ સ્થિરતાને કારણે એને પણ ચારિત્ર કહી દેવામાં આવે. જેવી રીતના પોતાના આત્મામાં સુખ છે, પણ જયારે જીવ એમાં લીન થાય તો સમ્યક દર્શન ની તો પર્યાય થઈ ને, તે પર્યાયમાં સુખ છે જ નહીં. એકચ્યુઅલી છે તો સુખ આત્મામાં, પણ એ પર્યાય આત્માને જુએ છે, એટલે આમાં પણ સુખ છે એમ કહેવામાં આવે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણે એમ કહીએ ને કે ભાઈ કોઈ મોટા વ્યક્તિ હોય, રાજા હોય, રાજાના જે નિકટ ફ્રેન્ડ હોય એ પણ ભાગ્યશાળી છે. કેમ કે રાજા ભાગ્યશાળી છે, આની સાથે આને પણ કહી દેવામાં આવે. એવી જ રીતે અહીંયા પણ પેલા આચરણના ભાવ એ ખરેખર કઈ ચારિત્ર નથી, પણ એને કહી દેવામાં આવે છે. કેમ કે જે ચારિત્ર વંત જીવો છે, જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રવંત જીવો છે, એ સાથે આને પણ કરતા દેખા જોવામાં આવે છે, એટલે આને પણ સાથે કહી દેવામાં આવે. બરાબર, આટલી આપણી વાત થઈ. હવે જો આગળ જઈએ 168 આજના છે ને, અમુક ઘણા મિસેલેનિયસ ક્વેશ્ચન, એટલે એને આપણે કરીને પછી જીવના પાંચ અસાધારણ ભાવમાં જોઈએ. જો 168 આશ્રવના અભાવનો ક્રમ શું છે? આશ્રવના અભાવનો ક્રમ શું છે? હવે જો અત્યાર સુધી આશ્રવનો અભાવ ક્યાંથી આવી ગયો હશે? આપણે મોક્ષ માર્ગ અધિકારની વાત ચાલે છે ને, તો પહેલાની ભૂમિકા તો નિત્ય દ્રષ્ટિ અવસ્થામાં બતાવી છે કે પાંચ સમવાયમાં પુરુષાર્થ કરવો જોઈએ, સાત તત્વનો નિર્ણય કરવો જોઈએ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કરવું જોઈએ. હવે અહીંયા આ ચારિત્રનું પ્રકરણ પૂરું થયું, એની સાથે દર્શન જ્ઞાન ચારિત્રનું પ્રકરણ પૂરું થયું. હવે આગળ શું કે હવે આશ્રયનો અભાવ કેવી રીતના થાય છે? ખ્યાલ આવે, જે જ્ઞાની થઈ જાય એ જ્ઞાનીને હવે ભગવાન સુધી પહોંચતા વચમાં કયા સ્ટેપ્સ આવે છે? તો આજના બધા ક્વેશ્ચન એના ઉપર છે. તો જો આશ્રયના અભાવનો ક્રમ શું છે, તો સૌથી પહેલા ચોથા ગુણસ્થાનમાં આજે આપણને પાછળ છે ને આખું હવે ગુણસ્થાનનું પ્રકરણ આવવાનું છે, બહુ ડિટેલમાં છે પાછળવાળું, એટલે અહીંયા આપણે બહુ ટાઈમ નહીં રાખીએ. આપણે ઉપરથી ખાલી એને જોશું, પછી આઈ થિંક અમુક ક્લાસમાં ગુણસ્થાનની ચર્ચા ડિટેલમાં થશે. એના પર લગભગ 30-35 ક્વેશ્ચન છે ગુણસ્થાન પર, એટલે કમસે કમ 7-10 ક્લાસ એના પર થશે. જો વાંચીએ ચોથા ગુણસ્થાનમાં
અવિરતી સમ્યક દ્રષ્ટિ પ્રગટ થતા મિથ્યાત્વ અને અનંત અનુબંધીનો અભાવ થાય છે અને સાથે તે સંબંધી અવિરતિ પ્રમાદ કષાય અને યોગનો પણ અભાવ થાય છે. આશ્રવના કારણ પાંચ કારણ કહેવાય ને આશ્રવના, કયા છે પાંચ કારણ આશ્રવ ખ્યાલ છે કોઈને? હા, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ એ આશ્રવના પાંચ કારણો કહેવાય. જીવને કર્મબંધ થાય છે તો કોને કારણે થાય છે? કે આ પાંચ પેલા વિષયોને કારણે, એ પાંચને કારણે જીવને કર્મબંધ થાય છે. સૌથી પહેલા તો મિથ્યાત્વને કારણે જીવને કર્મનો બંધ થાય છે. અવિરતિ એટલે હા વ્રતથી રહીત, એટલે કે પ્રમાદ એટલે એ જાતના અવિરતિના વ્રતથી રહીત એ જાતના વિષયોમાં લીનતાના ભાવ થાય. આપણે આવતો હમણાં થોડીક વાર અવિરતિ એટલે શું છે કે વ્રત રહીત એ વિષયોમાં એન્ગ્રોસમેન્ટ, એ વિષયોમાં રમણતાના ભાવ એને અવિરતિ કહેવાય. પ્રમાદ એટલે શું છે? પ્રમાદ એટલે આમ તો લેઝીનેસ, પણ તેની
લેઝીનેસ
સ્વભાવમાં લીન ન રહેવાની, તરફ જોવાની નહીં એમાં લીન ન રહેવાની, એમાંથી બહાર આવો એટલે લેઝી. મુનિરાજ પોતાના સ્વભાવમાં જયારે લીન છે સાતમા ગુણસ્થાનમાં તો અપ્રમદ કહેવાય, એટલે કે અપ્રમાદી કહેવાય, અને છઠ્ઠા ગુણસ્થાનમાં આવે તો પ્રમાદી કહેવાય. બોલો, મુનિરાજને આખી આખા દિવસમાં એમને અંતર મોડે જેટલી ઊંઘ હોય ખાલી એમની આપણી જેમ આમ બેડ પર આમ લેજીને એમ સમજીને પડ્યા હોય, આખો દિવસ કાં તો પદ્માસનમાં હોય કાં ખડગાસનમાં હોય, બે જ પોસ્ચર હોય મુનિરાજને, ખ્યાલ આવે છે ને? તો આખો દિવસ એક તપની મુદ્રામાં જ હોય છે અને તો એ પ્રમાદી કહેવાય. શાસ્ત્રની રચના કરે છે તો ત્યારે પ્રમાદી કહેવાય. તો પ્રમાદી છે તમે, આપણે ઓલું સમયસરાદી ગ્રંથ જોઈએ ને તો પાછળ અમુક ગાથા હોય છે તો એક્ઝેક્ટ સેમ ટુ સેમ ગાથા એમને કંઈક અમૃતચંદ્રાચાર્ય એક લાઈન લખી હોય ને ટીકાની, એક્ઝેક્ટ સેમ લાઈન એમને 34 વાર લખી હોય, જે ઓલું 29 વાર હતું, ઓલું 29 બોલનો કોયડો કહેવાય ને આપણે, તો એ પાછળ એ જ વિષયો બધા કે આ હું નથી હું તો જ્ઞાયક ભાવ છું, આ હું નથી હું તો જ્ઞાયક ભાવ છું, આ હું નથી, બધે ખાલી એક વર્ડ ચેન્જ કરી નાખે બાકી આખું વાક્ય સેમ ટુ સેમ. તો એમ લખીને આપણું જોઈતું હતું ને કે જો આ હું નથી હું તો જ્ઞાયક ભાવ છું અને બાકીના 29 માં સમજી લેજો તમે, એમ તમે સમજી લેજો એમ કરીને લખી નાખવું તું પ્રમાદી હોય તો, ખ્યાલ આવે છે ને? એટલે મુનિરાજ કેટલા પુરુષાર્થી છે એ મારે બતાવવું છે કે એમને એમાં આળસ નથી આવતી. આપણને આળસ આવી જાય એક જ વસ્તુ આપણે નીચે શું કરીએ, આમ લખી એક લાઈન પછી બે ડોટ પર નાખે ને નીચે, હવે ઉપર નું અહીંયા સમજી લેજો તમે. મુનિરાજ એવું નથી કરતો, તો એ પ્રમાદી કહેવાય છે ને? કેમ કે પ્રમાદની ડેફિનેશન શું છે? પોતાના આત્મામાં લીન નથી અને બહાર આવ્યા એટલે પ્રમાદ, અને આત્મામાં લીન નથી બહારના વિષયમાં ભલે શાસ્ત્ર લખવામાં એનો ઉપયોગ છે તો પણ એને કારણે એને કર્મ બંધ થાય છે. પુણ્ય બંધ તો થાય છે ને એમને મુનિરાજ ને એ શાસ્ત્ર લખવાના ભાવથી, એ આશ્રવનું કારણ છે એટલે એને આશ્રવના કારણોમાં લીધું. બરાબર, કેટલા થયા? મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ. બરાબર, પછી ચોથું કષાય. કષાય તો આમ તો બધા જીવોને છે ને, નીચેથી લઈને ત્યાં સુધી 12મા ગુણસ્થાનમાં વિકરાવી નથી થતા ત્યાં સુધી બધાને જ કષાય છે. સિમિલરલી આ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ એ પણ નીચેના ગુણસ્થાનોમાં પણ છે, જેમ જેમ ઉપર જતા જાય તો પહેલા ચોથા ગુણસ્થાને મિથ્યાત્વનો નાશ, પછી 5મા ગુણસ્થાને અવિરતિ, પછી અવિરતિ અંશે, પછી 6મા સકલ વ્રત થાય એટલે એનો પૂર્ણ નાશ, પછી 7મા પ્રમાદનો નાશ, પછી કષાયનો નાશ 11મા 12મા માં, હા 10મા એટલે 11મા ગુણસ્થાનથી એ અપ્રમાદ અકષાય, અને પછી 14મા ગુણસ્થાનમાં યોગનો નાશ થાય. બરાબર, તો આ રીતે આ પાંચ તો કીધા એ આશ્રવના કારણ છે. બરાબર, હવે આશ્રવના અભાવનો ક્રમ શું, એટલે જેમ જેમ એક એક ગુણસ્થાન આગળ જતા જાય એમ એમ આ પાંચ માંથી એક 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 નો નાશ થતો જાય છે, એની અહીંયા વાત આપણને કરે છે. જો હવે ચોથા ગુણસ્થાનમાં
અવિરતિ સમ્યક દ્રષ્ટિ. તમારો પ્રશ્ન છે ને અવિરતિ સમ્યક દ્રષ્ટિ એટલે શું? કે જે જીવ સમ્યક દ્રષ્ટિ છે પણ હજી એમના એક જાતના વ્રત નથી. જેવી રીતના આપણું જીવન કેવું છે અત્યારે, આપણે કોઈ જાતના એક વ્રત છે કે આપણે આ જાતની હિંસા નહીં કરીએ, પ્રમાદ નહીં કરીએ. આપણે પાંચ પાપ હોય, હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહ, તો આટલો જ પરિગ્રહ રાખશું, આટલું જૂઠ નહીં બોલ, એવું કઈ નથી ને. આપણા જીવનમાં કોઈ જાતના સંયમ નથી. તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જે ખાલી પોતાના આત્મા શું છે એમ સમજી ગયા છે, એનો અનુભવ થયો છે પણ હજી એમને એક જાતના વ્રત નથી, એને અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહેવાય. પછી જેમ હજી આગળના ગુણસ્થાનમાં જતા જાય તો એમને અમુક સંયમિત જીવન માટે અમુક વ્રત થશે. જેવી રીતના બાર પ્રકારના વ્રત આવે છે ને, પાંચ અનુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષા વ્રત, એનાથી પછી આગળ જઈને જેવી રીતના રાત્રિ ભોજન ત્યાગ, બ્રહ્મચર્ય વ્રત, પરિગ્રહ પરિમાણ, એમ કરીને આગળ આગળ જઈને પછી બધા અગિયાર પ્રતિમાઓ આવે છે ચાલો, પછી એલક થાય, શુલક થાય. તો આ બધા વ્રતો છે અલગ અલગ. જેટલી જેટલી ભૂમિકા, ભૂમિકા એટલે અંતરના વૈરાગ્યની જેટલી ભૂમિકા, એટલી બહારમાં એમને વ્રત લેવાનો ભાવ થાય છે. તો આને અણુવ્રત કહેવાય આ બધા, અથવા એક દેશ વ્રત કહેવાય. અને પછી મુનિરાજ થઈ જાય તો એમને સકલ વ્રત છે, સકલ મહાવ્રત છે, કે હવે એમને કોઈ જાતના પરિગ્રહ નથી. પાંચ મહાવ્રત થઈ ગયા, અહિંસા મહાવ્રત, પેલા અહિંસા અણુવ્રત હતું, એવી રીતના સત્ય મહાવ્રત, પછી અચોર્ય મહાવ્રત, એવી રીતના પાંચ મહાવ્રત હવે એમને જઈ ગયા. 28 મૂળ ગુણનું પાલન થયું, આ બધા સકલ વ્રત છે. ખ્યાલ આવે? તો આ બધી કઈ ભૂમિકા છે? આ બધા ચારિત્રની ભૂમિકા છે. જો એક થી ચાર ગુણસ્થાનમાં જયારે જીવ જાય ત્યારે એમાં ચારિત્રમાં કઈ ફેરફાર ન થાય, ફેરફાર શ્રદ્ધામાં થાય છે. અને એ ગુણસ્થાન શ્રદ્ધાની સમ્યકતાને કારણે ઉપર જાય, બરાબર. હવે ચાર થી લઈને બારમા ગુણસ્થાન સુધી ચારિત્રની શુદ્ધિથી ઉપર જાય છે. એક થી ચારમાં શ્રદ્ધાની શુદ્ધિથી ઉપર જાય, ચાર થી બારમાં ચારિત્રની શુદ્ધિથી ઉપર જાય, અને પછી 13માં ને 14માં યોગમાં ફરક પડે. પેલા યોગી હતા, સયોગી અને અયોગી થાય છે. તો આ ગુણસ્થાન એટલે આ અલગ અલગ ગુણોની શુદ્ધિની શુદ્ધિનો ક્રમ. ખ્યાલ આવે ને? તો એ જેમ જેમ એ ગુણોની શુદ્ધિ થતી જાય એમ એમ આગળના ગુણસ્થાનમાં એ જીવ જતો જાય છે. તો જો આપણે અહીંયા આશ્રયના અભાવનો ક્રમ જોઈએ, એક ના અભાવ થતો જાય ને જીવ આગળ વધતો જાય. જો ચોથા ગુણસ્થાને, ચોથા એટલે પહેલાથી મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં હતા ત્યાંથી દેવ ચોથા ગુણસ્થાનમાં ગયા તો શું પરિવર્તન આવ્યું એ બતાવે છે. એ ચોથું ગુણસ્થાન જતા અવિરતિ સમ્યક દ્રષ્ટિ પ્રગટ થાય, પ્રગટ થતા મિથ્યાત્વનો અને અનંતારૂબંધીનો અભાવ થાય છે, બરાબર. સૌથી પહેલું પાંચ આશ્રયના પાંચ કારણમાંથી સૌથી પહેલું ગયું મિથ્યાત્વ. એ મિથ્યાત્વનો અભાવ પહેલા જ થઈ જાય છે શરૂઆતમાં જ, અને ચોથા ગુણસ્થાનમાં જીવ પહોંચે છે, બરાબર. અને સાથે કષાયોમાં જે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોગ, એ ચાર પ્રકારના કષાયો છે ને, એમાંથી અનંતાનુબંધીનો નાશ થયો. અને સાથે તે સંબંધી, હવે જો આ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાયની યોગ, બરાબર, જેમ જેમ જીવ ઉપરના ગુણસ્થાનમાં જતું જાય ને એમ એમ ભલે આ અવિરતિ પ્રમાણ કષાય યોગનો નાશ નથી થતો, પણ એ સમ્યક દ્રષ્ટિ જીવને એટલા તીવ્ર પ્રમાદ કે કષાયના પરિણામ નથી થતા જેટલા મિથ્યા દ્રષ્ટિ જીવને હતા. એટલે મેં એમ કીધું ને, તે સંબંધી અવિરતિ પ્રમાદ કષાય અને યોગનો પણ અભાવ થાય છે. એટલે પેલા તીવ્ર કષાયો જે હતા એનો અભાવ આ જીવને પણ થઈ જાય છે, પૂરેપૂરો નાશ નથી થયો. હજી બાકીના ચાર કારણો છે ખરા, પૂરેપૂરો નાશ જ થયો, પણ એની જે અંશે એકદમ તીવ્ર ભાવ હતા એનો નાશ થયો, બરાબર. જો આ તો ચોથા ગુણસ્થાનમાં, હવે આગળ પાંચમા ગુણસ્થાનમાં તે ઉપરાંત પ્રત્યાખ્યાનાવરણી કષાયનો અભાવ થતા આ ચાર ચોકડીમાંથી બીજી ચોકડી ગઈ, પહેલી અનંતાનુબંધી ગઈ હતી, બીજી પ્રત્યાખ્યાનાવરણી ગઈ, તો એનો અભાવ થતા તે સંબંધી આંશિક અવિરતિ આદિનો અભાવ થાય છે. અવિરતીમાં પણ, એટલે અવિરતી એટલે શું? વ્રત ન હોવું. હવે એને અણુવ્રત લીધા ને જીવે, તો અંશે તો એનો અભાવ થયો, પણ હજી સકલ વ્રત નથી લીધા, એટલે હજી થોડીક અવિરતી તો છે. બરાબર. જો આગળ છઠ્ઠા ગુણસ્થાનમાં એ ઉપરાંત પણ હજી સાવરકાય જીવોની હિંસા નો ત્યાગ કરી શકતા નથી. ત્રસ નો સંપૂર્ણ હિંસા નો ત્યાગ છે પાંચમા ગુણસ્થાન. પાંચમા ગુણ સ્થાન ચક્રવર્તી ન હોય, ચક્રવર્તી ચોથા ગુણ
આપણે જોઈએ
એટલે આ તો શાસ્ત્ર માં આવે છે કે પાંચમા ગુણસ્થાને જીવ હોય ને ત્રણ હિંસા નો ત્યાગ હોય. હવે એમાં પણ જો જો છઠ્ઠા ગુણસ્થાનમાં એ ઉપરાંત અપ્રત્યાનાવરણી કષાય નો અભાવ થતા તે સંબંધિત આંશિક પ્રમાદાદી નો અભાવ. હવે જ્યાં છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યા તો એમને સકલ વ્રત લઈ લીધા છે. બરાબર. એટલે અવિરતી તો પૂરી થઈ ગઈ, નિત્યા તો ગયું, અવિરતી ગઈ, બે પૂરા ગયા. હવે પ્રમાદ કષાય ને યોગ બચ્યા, તો એમાં પ્રમાદાદી નો પણ અંશે અભાવ થાય. હવે અહીંયા અંશે અભાવ કેમ કીધું? છઠ્ઠું ગુણસ્થાન, આમ તો આપણે કહીએ કે છઠ્ઠામાં પ્રમાદી છે, ખ્યાલ આવે છે કે આમ આપણે શું કહે? છઠ્ઠામાં પ્રમાદી છે, સાતમામાં અપ્રમાદી છે. તો અહીંયા તો કીધું છઠ્ઠામાં પણ પ્રમાદ નો અંશે નાશ થાય છે, ખ્યાલ આવે. જો આમ તો ઉપચારથી કહેવાય કે છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમત થશે અને સાતમામાં અપ્રમત થશે, બાકી તો છઠ્ઠાની નીચે બધા જ ગુણસ્થાનમાં એ પ્રમાદી છે. છઠ્ઠાથી નીચે બધા જ ગુણસ્થાનમાં નિરંતર આત્મામાં નથી રહેતા ને, તો આપણને જેટલો પ્રમાદ છે એટલો તો મૂળિરાજ ને નથી ને છઠ્ઠા ગુણસ્થાન. એટલે એમ કહેવાય કે અંશે પ્રમાદ નો નાશ થયો છે, પણ હજી એમને કહેવાશે તો પ્રમત વિરત ગુણસ્થાન, ખ્યાલ આવે ને. જો નામ શું છે? પ્રમત વિરત. વિરત છે પણ સાથે પ્રમત પણ છે, એટલે વિરત છે પણ સાથે પ્રમાદી. ચાલો, નામ એવી રીતના આપ્યું છે કે આપણે જેવી રીતના કોઈ ઓલું હોય ને કે કોઈ ચોર હોય, ઘણી બધી ચોરી કરતો હોય તો એને પણ ચોર કહેવાય, અને અને કોઈ કોઈ એકદમ સજ્જન વ્યક્તિ હોય અને એને કોઈકની આમ પડેલી વસ્તુ હોય અને અહીંયાથી સમજો લઈને અવિનાશજીને આપી દીધી કે ભાઈ કોઈકની મહત્વની વસ્તુ હશે એને મળી જાય, તો પણ ઓલો વ્યક્તિ ગોતતો આવે ને અહીંયા જોઈએ, જો કોઈ ચોરે મારી વસ્તુ લઈ લીધી, ઓલો બીજાનો સજ્જન છે તો બી ચોર કહેવાય ને. એટલે આટલું કામ પણ કરે તો પણ એ એવી રીતના કહેવાય. એવી રીતે મુનિરાજને આત્મામાં રહી શકતા નથી એટલે પ્રમાદી કહી દેવાય, પણ આપણી જેમ એવા પ્રમાદમાં પણ નથી ને. ચાલો આગળ વાંચીએ. જો હવે સાતમા ગુણસ્થાનમાં તે ઉપરાંત સંજ્વલન કષાયના તીવ્રપણાનો અભાવ થતો, જો ચોથામાં અનંતાનો બંધી ગયા, પાંચમામાં પ્રત્યાખ્યાના વર્ણી ગયા, પછી છઠ્ઠામાં અપ્રત્યાખ્યાના વર્ણી ગયા, હવે સાતમામાં સાતમું, આઠમું, નવમું અને દસમું આ બધા ગુણસ્થાન સંજ્વલન કષાયના જ છે. સાતમામાં તીવ્ર ઉદય, તીવ્ર ઉદય છઠ્ઠામાં કહેવાય, સાતમામાં મંદ ઉદય કહેવાય. બરાબર. સાતમામાં મંદ, આઠમામાં મંદતર, નવમામાં મંદતમ, દસમામાં ખાલી સૂક્ષ્મ સાંભળ્યા છે, ખાલી સૂક્ષ્મ લોભ એનો જ ઉદય છે, અને પછી અગિયારમાં પૂરો અભાવ થઈ જાય સંજલન કષાયનો પણ, એટલે વિકરાગી થયા એમ કહેવાય. બરાબર. જો સાતમા ગુણસ્થાનમાં તે ઉપરાંત સંજ્વલન કષાયના તીવ્રપણાનો અભાવ થતા તે સંબંધી પ્રમાદાદીનો અભાવ થાય છે. પાછો તે સંબંધી પ્રમાદાદીનો અભાવ થાય. જો આપણે વાત તેની ચાલે છે કે આશ્રમના પાંચ કાળમાં બરાબર નિત્યત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. નિત્યત્વ કયું? ચોથા ગુણસ્થાનમાં પહોંચ્યા ત્યાં. અવિરતિ અંશે ગઈ પાંચમામાં, પછી છઠ્ઠામાં પૂરેપૂરી એનો નાશ બરાબર. હવે પ્રમાણ અંશે ગયો છઠ્ઠામાં, પણ હજી છે પ્રમદ એ જીવ. હવે સાતમામાં પૂરા અપ્રમદ થઈ જવા જોઈએ ને, પૂરા અપ્રમદ થઈ જવા જોઈએ ને સાતમામાં. તો અહીંયા શું કીધું? તે સંબંધી પ્રમાદ આદિનો અભાવ થાય છે. એવું કેમ કીધું? હજી હા, હજી અબુદ્ધિપૂર્વક નો એમને રાગ છે, ભલે આત્મામાં લીન છે. હવે સાતમાની ઉપર નિરંતર આત્મામાં જ લીન છે, બીજું કોઈ કાર્ય કરતા નથી. એમને કઈક વિકલ્પ પણ ઉભો થાય તો એ છઠ્ઠામાં આવી જાય છે બરાબર. પણ તો પણ સાતમું અને બારમું ગુણસ્થાન એમાં કઈક તો ફરક છે ને, વિકરાગતામાં કઈક તો ફરક છે ને. હજી તો એ જેટલો રાગ એમને બચેલો છે એને હજી અંશે પ્રમાદ કહેવાય છે. ખ્યાલ આવે? આ બધી ખાલી કહેવાની અપેક્ષા હોય છે. હવે જો આગળ આઠમા ગુણસ્થાનથી સ્વભાવનું સારી રીતે અવલંબન લેવાથી, સારી રીતે એટલે શું? અત્યાર સુધી સારી રીતે નહોતું લીધું. હા, સારી રીતે એટલે ઉગ્ર. અત્યાર સુધી પણ આત્માનું જ અવલંબન લીધું હતું, પણ હવે વધારે ઉગ્ર, કેમ કે હવે શ્રેણી ચડે છે. તો આઠમા ગુણસ્થાનથી સ્વભાવનું સારી રીતે અવલંબન લેવાથી શ્રેણી ચડીને તે જીવ ક્ષીણ મો જીવ વિકરાળ એવા બારમા ગુણસ્થાનને પામે છે. જો અહીંયા અગિયારમાની વાત નથી કરી, બાકી સમજો અગિયારમાં પણ વિકરાળ જ થઈ ગયા છે, પણ એ ઉક્ષમ શ્રેણી છે. અને અહીંયા શપથ શ્રેણીની જ વાત કરી દેતી હતી. તો સીધા બારમા ગુણસ્થાને પહોંચ્યા. બારમા ગુણસ્થાને પહોંચતા એમને હવે કષાયનો પણ અભાવ થઈ ગયો. બારમા ગુણસ્થાનને પામે છે, બારમા ગુણસ્થાને કષાયનો સર્વદા અભાવ થાય છે, પણ યોગ રહે છે. આ યોગ શું છે? યોગ એટલે આત્મ પ્રદેશોનું કંપન, એની ચંચલતા, જેને કારણે કર્મનું આગમન થાય છે. નિમિત્ત નૈમિત્તિક, એને કારણે કર્મનું આગમન થાય છે. તો કર્મમાં કઈ પ્રકૃતિ આવશે અને કેટલા પરમાણુ આવશે એ યોગથી નક્કી થાય, અને કેટલો વખત રહેશે સ્થિતિ અને કેવું ફળ આપશે એ કષાયથી. કષાય એટલે બાકીના ચારે જે કીધા ને, નિત્યાંત, અવિરતિ, પ્રમાદ, કષાય, એ બધાથી નક્કી થાય બરાબર. જો હવે તેરમા ગુણસ્થાને યોગના નિમિત્તે એક સમયનો આશ્રવ છે. તેરમાં હજી ભગવાનને પણ કર્મ બંધાય છે, બંધાય છે એટલે કર્મ આવે છે, બંધાતા નથી, આવે છે અને કષાય નથી એટલે કોઈ સ્થિતિ કે અનુભવ નથી. તો એ જ સમય કરી છે. તો એક સમયનો ઈર્યાપથ આશ્રવ કહેવાય છે. એક સમયનો આશ્રવ છે ને ચૌદમા ગુણસ્થાનમાં તે યોગનો પણ અભાવ થાય છે. હવે ચૌદમા ગુણસ્થાનમાં પહોંચે ત્યારે અયોગી કેવડી કહેવાય ને, એટલે હવે કોઈ યોગ પણ નથી, કશાય તો હતા જ નહીં, એટલે હવે કર્મ આવતા અટકી જાય છે. અને જે જૂના હતા એ ધીરે ધીરે કરતા જાય છે, એટલે અંતર મુરતમાં બધા કરી જાય, નવા આવતા નથી, જૂના બધા કરી ગયા, એટલે હવે સિદ્ધ ભગવાન થઈ જાય. તેરમાં અનંત ચતુષ્કયની પ્રાપ્તિ, અને પછી જયારે સિદ્ધ ભગવાન થાય ત્યારે બાકીના બીજા ચાર એમ કરી જાય, આઠ ગુણ પ્રગટ થાય. જો એ પણ સાંભળ્યું હતું ને કે ચૌદમા ગુણસ્થાનમાં ઓલો અ ઈ ઉ ઋ ઋ એ પાંચ અક્ષર બોલે એટલો એનો કાળ હોય, અને એમાં પણ કર્મ કરતા જાય છે, કરતા જાય છે, કરતા જાય છે, અને છેલ્લા બે સમયમાં જેટલી કર્મની પ્રકૃતિ હોય એ બધી નાશ થઈ જાય, હવે સિદ્ધ થઈ જાય. તો જો ક્યાંથી આપણી જર્ની શરૂ કરી હતી આ મોક્ષ માર્ગ અધિકારમાં, કે પહેલા ગુણસ્થાનમાં જીવ હોય, દ્રવ્યલિંગી મુનિના એક્ઝામ્પલથી કરી હતી ને શરૂઆત, કે દ્રવ્યલિંગી મુનિ છે તો એમને હજી ક્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરવામાં વાંધો આવે છે બરાબર. ત્યાંથી જર્ની શરૂ કરી હતી, એ શરૂ કરીને પછી પુરુષાર્થ સુધી પહોંચ્યા. કઈ જાતનો પુરુષાર્થ કરવો જોઈએ એ આવ્યું. પછી પ્રયોજનભૂત સાત તત્વોનો નિર્ણય, બરાબર. એમાં પછી વિશેષ ટોપિક નાખ્યો કે આ સાત તત્વોનો નિર્ણય તો તમે જનરલ કીધો, પણ જે જૈન મતાંગી આવી છે, શાસ્ત્ર સ્વાધ્યાય છે, ગુરુદેવજીનું પ્રવચન સાંભળે છે, તો હવે એમાં ક્યાં ભૂલ થઈ જાય? તો એના બેનો ક્વેશ્ચન નાખ્યા. એના પછી શું નાખ્યું કે આ જો જીવ સાચી શ્રદ્ધા કરે તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર પ્રગટ કરે. એનાથી શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ, એની વાત આવી. એના પછી હવે ક્યાં લઈ ગયા આપણને? કે આશ્રવના અભાવનો ક્રમ અને કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા, બરાબર, સિદ્ધ દશા સુધી પહોંચ્યા. હવે જોઈએ કેવી ભગવાનનો જે પ્રશ્ન છે, નેક્સ્ટ 169. કેવળ જ્ઞાન સ્વને નિશ્ચયથી જાણે છે અને પરને વ્યવહારથી જાણે છે, તો તેનો શો અર્થ છે? જો આન્સર, જ્ઞાન પરની સાથે તન્મય થઈને જાણે તો નિશ્ચયથી જાણ્યું કહેવાય. પણ જ્ઞાન પરમાં તન્મય એટલે કે એકમેક થયા વિના જાણે, તેથી તે પરને વ્યવહારથી જાણે છે એમ કહેવાય છે. હવે સમજો, આપણને પેટમાં બહુ દુખતું હોય તો આપણને તો જણાય છે ને કે દુખે છે, તો આપણે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરને આપણે કીધું, ડોક્ટર સાહેબ પેટમાં બહુ દુખે છે, તો હવે ડોક્ટરને ખબર પડી કે નહીં કે આપણને પેટમાં દુખે છે? ખબર પડી. કેવી રીતના ખબર પડી? કે આપણે જેમને કીધું એટલે ખબર પડી. તો હવે જેવું જ્ઞાન મને થાય છે મારા દુખાવાનું, એવું જ્ઞાન એમને થાય છે? એવું નથી થતું. તો કેવું થાય છે? આપણા કહેવાથી એમને જ્ઞાન થયું, આપણને વેદન સહિતનું જ્ઞાન, અને એમને ખાલી કોરું જ્ઞાન છે. આ તો બહુ ક્રૂડ એક્ઝામ્પલ આપ્યું, આપણને સમજવાનું. બાકી કેવલી ભગવાન છે, એમને તો લોકાલોક પ્રત્યક્ષ જણાય છે. જેવું આપણને પેટમાં દુખે છે ને એવું પણ એમને જણાય છે, ખ્યાલ આવે? કેમ કે એમનું કેવળ જ્ઞાન છે. પણ તો પણ પોતે પોતાના સ્વભાવમાં લીન છે, અને એ વેદન આત્માનું કરે છે, અને સાથે લોકાલોક એમને જણાય છે. એ તો ઇનડાયરેક્ટ છે ને, એટલે જણાય છે, એઝ અ બાય પ્રોડક્ટ છે. જ્યાં પોતાના આત્મામાં પૂર્ણ રૂપે લીન છે, વિકરાગી છે, તો ત્યાં લોકાલોક ઝલકે છે એમના જ્ઞાનની સ્પષ્ટતા છે. પણ એ ઝલકે છે એનો મતલબ જણાય તો છે ને, પણ એ પોતાના આત્મામાં લીન છે એટલે ઓલું વ્યવહારથી જણાય છે એમ કહેવાય. ખ્યાલ આવે ને? પરની સાથે તન્મય થઈ જાય છે. શું ગુરુદેવજીના પ્રવચનમાં ઘણી વાર આવે ને, એટલે જ્ઞાન ની વાત છે ને, એટલે જાણ્યું કહેવાય એમ કે. નિશ્ચયથી જાણ્યું એટલે શું? કે જેવી રીતના પોતે સ્વદ્રવ્ય પોતાની પર્યાય રૂપ પરિણમે, તો એ નિશ્ચયથી પરિણમ્યું કહેવાય. અને હવે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કર્યું એમ કહીએ તો વ્યવહારથી કર્યું કહેવાય. એ ઉચ્ચારની ભાષા છે ખાલી. હવે જેવી રીતના આપણે જ્ઞાનાકાર જ્ઞાનાકારનો વિષય આવે ને, કે પરદ્રવ્યને જાણ્યું, તો એ પરદ્રવ્યને ખરેખર નથી જાણ્યું, તો એનો આકાર જ્ઞાનમાં પડ્યો અને એ આકારને જ્ઞાને જાણ્યો. એવી રીતના આપણે એક્સપ્લેન કરીએ ને, તો આ બુકને આપણે વ્યવહારથી જાણ્યું, બાકી ખરેખર નિશ્ચયથી તો જ્ઞાનાકારને જ જાણ્યું. એ પણ એજ કે છે કે જો જ્ઞાન પરની સાથે તન્મય થઈને જાણે તો નિશ્ચયથી જાણ્યું કહેવાય. પણ જ્ઞાન પરમાં તન્મય એકને થયા વિના પરને જાણે છે, તેથી તે પરને વ્યવહારથી જાણે છે એમ કહેવાય. બરાબર છે? ચાલો જો, પર સંબંધીનું જ્ઞાન જીવને થતું નથી એવો તેનો અર્થ નથી. એટલે પરને જાણતું જ નથી એમ નથી, પણ એની સાથે તન્મય થઈને જાણતું. જ્ઞાન પોતામાં તન્મય થઈને પોતાને જાણે છે તે નિશ્ચય છે. જો હવે આ આપણે એક છેલ્લા ત્રણ ચાર ક્વેશ્ચન છે હે ઉપાદેય પર છે, આખું સમરી કરેલા ત્યાં સુધી આપણે આખું મોક્ષ માર્ગ અધિકાર જોયો ને એની હવે સમરી કરે છે. 170 જો હે જ્ઞેય અને ઉપાદેય નો અર્થ શું છે, તો હે એટલે ત્યાગવા લાયક મળ્યું ને, હે એટલે ત્યાગવા લાયક, જ્ઞેય એટલે જાણવા લાયક, અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ છે. બરાબર, આ તો બહુ સિમ્પલ છે ને. જો આગળ જોઈએ, હે એટલે કે ત્યાગવા લાયક વસ્તુ શું છે, એવી કઈ વસ્તુ છે જે છોડવા લાયક છે, બોલો ઘર મકાન આદિ બધું છોડવા લાયક છે કે નહીં, આ કપડા છોડવા લાયક છે કે નહીં, આ ફોન ફોન ને બધું છોડવા લાયક છે કે
નહીં,
હા પણ આ તો બધું આપણી પાસે જ નથી, ખ્યાલ આવે ને, આ તો જીવની સત્તામાં છે જ નહીં એટલે છોડવા લાયક જ નથી, કેમ કે આમે ક્યારે પકડ્યું હતું કે છોડો, એ પરદ્રવ્ય તો આમે છૂટતું જ છે એટલે એ છોડવા લાયક નથી, તો છોડવા લાયક શું છે, જો આપણી જીવની જે વિકારી અવસ્થા હોય છે ને એ છોડવા લાયક જોઈએ છે. જીવની અશુદ્ધ અવસ્થા દુઃખરૂપ હોવાથી ત્યાગવા યોગ્ય એટલે કે હે છે. આપણને શું લાગે કે અહીંથી સોંગળ વયા જઈએ ને તો આપણો ધર્મ સારો થાય, અથવા તો અહીંથી સમેત શિખરજી વયા જઈએ તો આપણને ત્યાં યાત્રાના ભાવ સારા આવે. જો એ વાત વ્યવહારથી બરાબર છે, કેમ કે જો ઘરે બેઠા હોઈએ અને ઘરમાં આપણે એક બાજુ પ્રવચન ચાલુ છે, એક બાજુ આપણો ફોન વાગે છે, એક બાજુ કુકરની પીટી વાગે છે, તો પછી ઉપયોગ જ ક્યાંથી થશે, ખ્યાલ આવે ને. એટલે ઉપયોગની ચિંતા જેવી મંદિરમાં આવે એવી ઘરમાં રહેતી નથી, એ અપેક્ષાથી બરાબર વાત છે, ખ્યાલ આવે છે કે નહીં. પણ કઈ ક્ષેત્ર પરિવર્તનથી આપણો ઉપયોગ કોઈ જબરજસ્તી રાખી મૂકશે કે સોનગઢમાં એવો વાતાવરણ છે કે આપણો ઉપયોગ રહી જ જશે એવું નથી, ખ્યાલ આવે છે કે નહીં. આ તો જ્યાં જીવ પોતાની સાધના કરે એને જ ક્ષેત્ર મંગલ જોઈએ છે. બાકી તો મહાવીર ભગવાને પહેલેથી નક્કી કરવું જોઈતું હતું ને કે ભાઈ બધા જ તીર્થંકર સમેત શિખરથી મોક્ષે ગયા છે તો મારે ત્યાં જવું પડશે તો મારો મોક્ષ થશે, એમને કેમ પાવાપુરીથી મોક્ષ રહ્યા ગયા, એમણે પણ નક્કી કરવું જોઈતું કે અમુક ક્ષેત્રથી જ મારું થવાનું છે, પણ એમ નથી. તો અહીંયા શું કહે છે કે આ એ કોઈ પણ પર પદાર્થ પર ક્ષેત્ર પર કાળ જે પણ હોય એ કઈ એ નથી, એ છોડવા લાયક નથી. ખરેખર જીવની સૌથી પહેલું તો મિથ્યા માન્યતા, સૌથી પહેલું જીવની ઊંધી માન્યતા જ છોડવા લાયક, અને એ છૂટે છે તો બાકીના કચાય ભાવ તો ઓટોમેટિક છૂટી જઈ જાય. જીવની અશુદ્ધ અવસ્થા દુઃખરૂપ હોવાથી, અહીંયા અશુદ્ધ અવસ્થા કહીને જનરલાઇઝ કરી નાખ્યું છે, ચાલે ને, આશ્રયોના પાછળ પડતા બધા જ લઈ લીધા એક સાથે. અશુદ્ધ અવસ્થા દુઃખરૂપ હોવાથી ત્યાગવા યોગ્ય એટલે કે હે છે, તથા પર નિમિત્ત વિકાર અને વ્યવહારનો આશ્રય છે. જો પર નિમિત્ત વિકાર અને વ્યવહારનો આશ્રય એ છે, એ વસ્તુ એ નથી. ફરીથી જો પર પર એટલે શું, કોઈ પણ પર પગાર, બરાબર, પર પગાર. આ માઇક ન હોય તો ક્લાસ સારો થાય કે નહીં, એને કહેવાય નિમિત્ત, ખ્યાલ આવે છે ને. આપણે સાંભળવાવાળા પોતાના ઉપયોગથી સાંભળે, બોલવાવાળા પોતાના ઉપયોગથી બોલે છે, ખ્યાલ આવે ને. બાકી આ સ્વાધ્યાય હોય, હવે સમજો કે પેલા ખૂણામાં કોઈ બેઠું હોય ત્યાં પંખો બહુ જોરદાર હોય તો એમનો ઉપયોગ જ ન રહે, ઠંડી લાગે, બરાબર છે ને. અને એમાં હવે કોઈ શું કરી શકે, એ તો એ જે નિમિત નૈમિત સંબંધ છે ને બધા, તો એમાં પોતાનો આશ્રય, એ પદાર્થ ધ્યેય નથી પણ એમાં પોતાનો આશ્રય એ ધ્યેય છે. પછી જો વિકાર, અહીંયા વિકાર એટલે હવે થોડું સૂક્ષ્મ લીધું, ગુરુદેવજી કહે ને હંમેશા કે જીવના રાગાદી પરિણામ પણ એ પરદ્રવ્ય પર દ્રષ્ટિ થતા એ જીવના રાગાદી પરિણામ થાય છે, પણ એ રાગાદી પરિણામમાં પણ જીવ જયારે અટકી જાય તો એને ફર્ધર બંધનું કારણ થાય છે, ખ્યાલ આવે ને. તો એ વિકારનો પણ આશ્રય એ હે છે. જો ફરીથી વિકાર એ નથી, કેમ કે વિકાર તો અમે એક સમયનો જે આવીને વયો જ જવાનો છે, પણ એનો જે આશ્રય લીધો તો એને કારણે જીવ પાછો બંધાય છે. અને વ્યવહાર નો આશ્રય. વ્યવહાર તો આપણે ક્રિયા ને જે બધી વાત કરીએ છીએ એનો આશ્રય જેવું છે. જુઓ નિયમ સારની ગાથા 38 તથા 50 અને તેની ટીકા. વહી આત્મબોધ કો પ્રાપ્ત હોતા હૈ જો વ્યવહાર મે અનાદરવાન હૈ, અનાસક્ત હૈ, ઓર જો વ્યવહાર મે આદરવાન હૈ, આસક્ત હૈ, વહ આત્મબોધ કો પ્રાપ્ત નહીં હોતા. જે વ્યવહારમાં જ ડૂબેલો છે, વ્યવહારમાં એટલે શું? વ્યવહાર એટલે જે પણ ફળ પદાર્થની ક્રિયામાં, ધાર્મિક ક્રિયા કે પછી સામાજિક ક્રિયા કે ગમે તે જાતની ક્રિયાઓમાં અથવા ઉપચારમાં જીવ એમાં જ ડૂબેલો રહે તો પોતાના આત્માનો આશ્રય ક્યારે કરે? ધાર્મિક ક્રિયામાં પણ હવે સમજો પૂજા ભક્તિ જ કર્યા કરે, સ્વાધ્યાય જ કર્યા કરે, બધાની ભૂમિકા છે જુદી જુદી. પ્રાથમિક ભૂમિકામાં એ પણ જરૂરી છે, પણ હવે જયારે એનાથી આગળ વધવાની ભૂમિકા આવી તો હવે એનાથી આગળ વધીને આત્મામાં લીન થવું એ જ ખરેખર ઉપાદેય છે. બરોબર? તો આ થયું સમાધિ સતત શ્લોક 78 નું ઉત્થાન. ચાલો આ તો થઈ આપણી હેયની વાત. હવે જ્ઞેય, જ્ઞેય એટલે જાણવા લાયક. વિશ્વમાં જાણવા લાયક શું છે? બહુ સરસ. જો ખરેખર પ્રાથમિક ભૂમિકામાં જ્યાં આપણને પોતાના આત્માનું લક્ષ્ય કરવું છે તો ખરેખર તો પોતાના આત્માને જ એ જ જાણવા જોઈએ. અને એને રિલેટેડ જ્યાં જીવ અત્યારના અટકાયેલો છે એ સાત તત્વોની ભૂલ, બરાબર છે ને, એ જ પ્રયોજનભૂત છે. પ્રયોજનભૂત જાણવા લાયક એ વસ્તુ. પણ ખરેખર તો વિશ્વના બધા જ દ્રવ્ય ખાલી જ્ઞેય રૂપ છે, ખાલી જાણવા લાયક જ છે. જો સ્વ પરનું અર્થાત સાત તત્વો સહિત જીવાદી ક્ષય દ્રવ્યનું સ્વરૂપ. સૌથી પહેલા સ્વપર, સાત તત્વ અને જીવાદી ક્ષય દ્રવ્ય. ક્ષય દ્રવ્યમાં આખું વિશ્વ આવી ગયું ને, આખું વિશ્વ ફક્ત જાણવા યોગ્ય છે. પણ કોને? બધાની ભૂમિકામાં. હવે સમજો કે આખું વિશ્વ જાણવા યોગ્ય છે ને. ચલો એક આપણે હવે દર વર્ષે એક વર્ષ અમેરિકાની ટૂર કરીએ, પછી યુરોપની ટૂર કરીએ, કેમ જાણવા લાયક છે ને? ચલો ત્યાં જઈને જાણી આવીએ એમ નહીં. આપણને અત્યારની ભૂમિકામાં તો ફક્ત સાત તત્વ જ પ્રયોજનભૂત છે, એ જ જાણવા લાયક છે. કેમ કે એનાથી આપણને આત્માનું શ્રદ્ધાંજલિ. જેમ જેમ ભૂમિકા વધશે પછી કેવાય નાનાથી થશે તો આખું વિશ્વ આમે જણાશે જ ને. તો અત્યારના તો આપણી જેટલી ફેલાવો છે ને એ ફેલાવાને સમેટીને, જેટલું બને એટલું સમેટીને પોતાના આત્માને આપણે જાણવાનો ને અનુભવવાનો પ્રયાસ કરીએ એ જ પ્રયોજન. ચલો આ તો જ્ઞેય થયું. તો હે જ્ઞેય અને હવે છેલ્લું ઉપાદેય. ઉપાદેય શું છે? ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય, આદરવા યોગ્ય. ઉપાદેય શું છે? સૌથી મુખ્ય ઉપાદેય શું? બોલો. પોતાનો શુદ્ધાત્મા. બસ એક હું ત્રિકાળી શુદ્ધાત્મા, એમાં જ હું લીન થઈ જાઉં તો મારું સુખ પ્રગટ થાય. અને વ્યવહારમાં ઉપાદેય શું છે? કે શુદ્ધાત્મા જેનાથી પ્રગટ થાય એવો શાસ્ત્રનો નિર્ણય, આ સ્વાધ્યાય, દેવશાસ્ત્ર ગુરુની પૂજન ભક્તિ, જે શ્રાવકના છ આવશ્યક છે, દેવ પૂજા ગુરુ ઉપાસના સ્વાધ્યાય, એ બધા પણ ઉપાદેય છે. કેમ? ઓલા પ્રયોજનથી આ પણ ઉપાદેય. વ્યવહારને, વ્યવહાર કોને કહેવાય? કે પેલા માટે આ કરીએ એને વ્યવહાર કહેવાય. ખ્યાલ આવે? જો પ્રગટ કરવા, બરાબર છે. જો આશ્રય કરવા યોગ્ય એટલે કઈ વસ્તુનો આશ્રય કરશું તો સુખ ઉત્પન્ન થશે, અને પ્રગટ કરવા યોગ્ય એટલે કે સુખ ઉત્પન્ન કરવું છે ને, તો એ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય. જો એકાકાર ધ્રુવ નાયક સ્વભાવરૂપ નિજ આત્મા જ ઉપાદેય છે, એટલે પોતાનો ત્રિકાળી આત્મા જ એક મુખ્ય ઉપાદેય છે, આશ્રય કરવા યોગ્ય ઉપાદેય. જુઓ નિયમસાર ગાથા 38-50 અને તેની ટીકા. આ બધા રેફરન્સ તમે ઘરે વાંચજો. આપણે અહીંયા તો પ્રશ્નો કરવાનો કેટલું ડીપ જઈ શકાય. નિશ્ચય અને વ્યવહાર બંનેને ઉપાદેય માનવા તે પણ ભ્રમ છે. આમાં મોક્ષમાં પ્રકાશકમાં આના ઉપર બહુ ડિટેલમાં આખું વર્ણન છે કે જો બેને નિશ્ચય એટલે શું? કે એક આત્માની શ્રદ્ધા કરવી, એને જાણવું, એમાં જ લીન થઈ જવું, એ જ ખરેખર ઉપાદેય છે. એ નિશ્ચય રૂપા વ્યવહાર એટલે શું કે શાસ્ત્રમાં જ કીધું છે ને કે આપણે શ્રાવકના છ આવશ્યક છે કીધું છે ને શાસ્ત્રમાં તો ભગવાનની દર્શન પૂજન કરવું કે નહીં અમારે એ શાસ્ત્રમાં જ કીધું છે કે શ્રાવકના 12 પ્રકારના તપ હોય છે અંશ નવ મોદર્ય વૃત્તિ પરિસંધ્ય અંદર પરિચય તો અમારે કરવા કે નહીં ખ્યાલ આવે ને તો એને વ્યવહાર કહેવાય વ્યવહારથી એ કહેવાનો ઉપચાર છે કેમ કે એ કરવાનું પ્રયોજન શું હતું અંશન આદિ કરવાનું પ્રયોજન શું હતું હા તમારા આખા દિવસના શેડ્યુલમાં જે આપણા દિવસના સવારના અને બપોરના અને એવા 2-3 કલાક જમવાનું બધા આમાં જ વયા જતા હોય અને એટલો ટાઈમ આપણે આત્માની સાધના ન કરી શકતા હોય ભલે પહોંચતી હોય તો જે મુખ્ય તિથિઓ આદિના દિવસોમાં કોઈ મહાન પર્વનો દિવસ હોય તો નક્કી કર્યું છોડો ને આજે કરવું જ નથી એના કરતા હું એ સમય આત્માના તત્વચિંતન વિચારમાં લગાવીશ અને એમ કરીને એ ટાઈમને યુટિલાઇઝ કર્યો આત્માના સ્વરૂપમાં લીન થવાનું સામાયિક આદિ કર્યું ને એમાં આત્મામાં લીન થઈ ગયા તો ખરેખર પેલો ઉપવાસ સાર્થક થયો બાકી એ ઉપવાસ એટલે શું કે ઓલું ન કર્યું ને એ ટાઈમ આપણે બીજે કાર નાખી દીધો ટીવી જોવામાં અથવા તો કોઈની સાથે ગેટ ટુગેધરમાં ગમે તે તો એ તો ખાલી વિષય બદલી નાખે ને એનાથી શું ફાયદો થાય તો જ્યાં જીવ પોતાના આત્મામાં લીન થઈને એ આનંદનો અનુભવ કરે છે તો વ્યવહારમાં પેલી જે ઉપવાસ આદિની ક્રિયાઓ છે એને વ્યવહાર કહેવાય છે જ્ઞાની ધર્માત્મા હોય ને એ પોતાના આત્મામાં લીન થવાનું નિરંતર પુરુષાર્થ કરે છે અને એમાં આ બધી ક્રિયાઓ થઈ જાય છે એટલે એને ઉપચારથી વ્યવહારથી એને પણ ધર્મની ક્રિયાઓ કહેવામાં આવે છે બાકી ખરેખર તો શરીરની ક્રિયા છે ને બધી ભૂતગલની ક્રિયા ઓલું પણ કાર્યકારી છે અને સાથે આ પણ કાર્યકારી છે દેવ કાર્યકારી છે તો એ ભ્રમ છે કેમ કે વ્યવહારની ક્રિયાનું પ્રયોજન શું હતું કે પેલા નિશ્ચયમાં લીન થવું તે એટલે ખરેખર પ્રયોજનભૂત કાર્યકારી તો એક નિશ્ચયમાં લીન થવું તે જ છે અને એને માટે જઈને જે પણ બહારની ક્રિયા યથાયોગ્ય થતી હોય એ કરવી એ ઉપચાર
બરાબર
માન્યતા પર વધારે વજન છે ખરેખર આ નિશ્ચય જ ઉપાધિ માન્યતામાં પણ એને માનવું આ જ કરવા યોગ્ય છે માનવું એ ભ્રમ છે એ મહિના છે ચલો આ થઈ આપણી હે જ્ઞેય ને ઉપાધિની વાત બરાબર હવે આપણે એક નવો ટોપિક અહીંયાથી શરૂ થાય છે કે જીવના 5 અસાધારણ ભાવો એટલે થોડીક પ્રાથમિક ભૂમિકા જોઈ જીવના ખરેખર ભાવ એટલે શું ભાવ એટલે શું એમ કે આજે મને આવો ભાવ થયો આજે મને ખૂબ ગુસ્સાનો ભાવ થયો અથવા આજે મને કંઈ ખાવા પીવાનો ભાવ થયો આજે મને પિક્ચર જોવાનો ભાવ થયો આ શ્રીમદજી નું સરસ મજાનો પિક્ચર આજે મને એ જોવાનો ભાવ થયો આ ભાવ એટલે શું ઈચ્છા ચલો સરસ બીજું કોઈ નીકળ ઓકે તમે શું કહો છો આજે સ્વરૂપ ઓકે હા ઉપયોગ જો ભાવ એટલે આજે કોમનલી આપણે રેફર કરીએ ને કે મને આવો ભાવ થયો આમ થયું એ ભાવ એટલે ખરેખર ચારિત્ર ગુણની પર્યાય છે એ જીવના રાગ દ્વેષના પરિણામ વિકલ્પ ઈચ્છા આ બધા ચારિત્ર ગુણની પર્યાય છે બરાબર પણ એને છોડીને પણ ઘણા એમ છે ને કે ભાઈ મારો ક્ષાયો ક્ષમિક ભાવ મારી આમ ઘણે એમ કે ને કે જો આપણે ઘણા એમ કે મારે તો ડોક્ટર થવાનો ભાવ છે હવે આ કયો ભાવ છે ઓલો જે ટેમ્પરરી વિકલ્પ છે કે જો મને આ ખાવાનું મન થયું મને આ જોવાનું મન થયું તો એ તો રાગદ્વેષના પરિણામ હવે કોઈ નાનો છોકરો કે મારે ડોક્ટર થવાનો ભાવ છે એ તો એનો નિર્ણય છે કારણ લૌકિક ભલે લૌકિકની વાત છે ત્યાં તો એણે નિર્ણય કર્યો છે ને કે મારે આમ મોટા જઈને આમ થવું છે એ ખરેખર શ્રદ્ધાનો ભાવ છે ચાલો ને માન્યતા છે ભાવ એ બહુ જનરલાઈઝ શબ્દ છે. ના, ચારિત્ર ભાવ ની વાત નથી અત્યારે. એ પણ ચારિત્ર ગુણ ની પર્યાય છે ને. હા, એનું બોલ છું. ભાવ એ બહુ જનરલ શબ્દ છે ખરેખર. બાકી જીવ ના દરેકે દરેક ગુણ ની પર્યાય ને ભાવ કહી શકાય.
અને
જીવ ના દરેકે દરેક ગુણ અને એની પર્યાય, એ પર્યાય ને લૌકિક માં આપણે સાધારણ રીતે ભાવ કહી શકાય. બરાબર. હવે સાત્વિક પારિણામિક ભાવ ની પણ વાત આવશે, એ જોશું. ધીરે ધીરે એક સાથે લાડવો ખાઈ લઈએ તો અપચો થઈ જાય ને. જો તો જીવ ના અસાધારણ ભાવ, આ જીવ ના અસાધારણ ભાવ એટલે શું?
જીવમાં જોવા માંગે છે.
હા, જે એવા ભાવો જે ફક્ત જીવ દ્રવ્યમાં જ જોવામાં આવે છે અને પુદ્ગલ આદિ અન્ય દ્રવ્યમાં જોવામાં નથી આવતા, એને જીવના અસાધારણ ભાવો કહેવાય. અચ્છા, તો જીવના કોઈ સાધારણ ભાવો પણ છે? જો જીવના જેટલા પણ સામાન્ય ગુણો છે ને, અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, આ બધા સામાન્ય ગુણ છે. સામાન્ય ગુણ એટલે શું? કે છ એ છ દ્રવ્યમાં જોવામાં આવે છે. તો હવે એ ગુણો ની પર્યાય થાય તો એ પણ દરેક દ્રવ્યમાં જોવામાં આવે છે ને, તો એને સામાન્ય ભાવ કહેવાય. અને આ કેવા છે? અસામાન્ય, અસાધારણ, વિશેષ, સ્પેશિયલ ભાવ જે ફક્ત જીવ દ્રવ્યમાં જ જોવામાં આવે છે, અન્ય દ્રવ્યોમાં જોવામાં નથી આવતા, એને કહેવાય અસાધારણ ભાવ. અચ્છા, તો આ અસાધારણ ભાવો કેટલા હશે? જીવના અસાધારણ ભાવો કેટલા હશે?
ગુણો થઈ ગયા છે.
બહુ સરસ. જીવના જેટલા વિશેષ ગુણો છે એટલા જ એના અસાધારણ ભાવો છે કે ખરેખર તો? એટલે ખરેખર તો કાઉન્ટિંગ જ ન કરી શકાય, કેમ કે અનંત ગુણો છે તો અનંત અસાધારણ ભાવ છે. બરાબર. કેમ કે દરેક ગુણની પર્યાય જુદી જુદી થાય છે ને, તો એ દરેક ગુણના જુદા જુદા ભાવ છે. અચ્છા, ચલો એક જ ગુણ લઈએ, સમજો. એ સમજો, આપણે ફક્ત ચારિત્ર ગુણ જ લીધું, તો એ ચારિત્ર ગુણમાં પણ ભાવોની વેરાયટી કેટલી છે? ક્વેશ્ચન સમજાય છે? જેવી રીતના આપણે એમ કહીએ કે રાગ ના ભાવ કે દ્વેષ ના ભાવ, ક્રોધ ના ભાવ, માન ના ભાવ, માયા ના ભાવ, લોભ ના ભાવ, અથવા અનંતાનુબંધી ટાઈપ ના ભાવ, અપ્રત્યક્ષ અનાવરણ ટાઈપ ના ભાવ. બરાબર. આ બધું શું છે? આ બધી તો કેટેગરી છે ને, મોટી મોટી. જે રીતના મને ગુસ્સો આવ્યો અને પ્રક્ષાલય બી ગુસ્સો આવ્યો, હવે અમારા દેવ નો ગુસ્સો સેમ ટાઈપ, એક્ઝેક્ટ સેમ છે? એમાં ફરક છે ને. હવે મને બહુ ગુસ્સો આવે, એને કદાચ ઓછો બી આવે, તો કોઈ પણ એક ગુણ, આ બધા ચારિત્ર ગુણના ભાવોની વેરાયટી છે ને, ખ્યાલ આવે છે ને? તો એમાં તારતમ્યના ઓપ્શન કેટલા? જો એમાં શાસ્ત્રમાં એવું આવે છે કે અસંખ્યાત લોક પ્રમાણ, અસંખ્યાત લોક પ્રમાણ, આ એક લોકમાં જેટલા આકાશના પ્રદેશો છે, જેવી રીતના સમજો આ સ્વાધ્યાય હોય કેટલા સ્ક્વેર ફીટનો છે, તો આપણે એમ કહીએ ને કે જે 50 સ્ક્વેર ફીટ બાય 50 બાય 30 વગેરે, એવી જ રીતે આખા લોકાકાશમાં તમે પ્રદેશો ગણવા જાઓ તો કેટલા પ્રદેશો છે? તો એ ઓલરેડી અસંખ્યાત પ્રદેશો છે. અને એવા અસંખ્ય લોક ભેગા થાય તો એ અસંખ્યાત મલ્ટીપ્લાય બાય અસંખ્યાત, એ જેટલો મોટો નંબર આવે એટલા બધા વેરિએશન કોઈ એક ગુણમાં પોસિબલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણી શક્તિ તો કેટલી જાણવાની? આપણી શક્તિ જાણવાની ઓછી છે. જે હવે વિશેષ જ્ઞાનીઓ હોય, અવધિ જ્ઞાની, મનોપર્યાય જ્ઞાની જીવો હોય, એમને જ્ઞાનનો ક્ષયોક્ષમ બી બહુ જોરદાર છે, તો એ લોકો એ ભાવના વિશેષ ડિટેલમાં જઈ શકે. તો આપણને સમજવા માટે આચાર્ય ભગવાને શું કર્યું? થોડું સંક્ષેપ કરી નાખ્યું. તો સંક્ષેપમાં જીવના 5 અસાધારણ ભાવો સમજાવે છે. ખ્યાલ આવે? એ તો જીવના અનંત ગુણો અને એક એક ગુણોની તારતમ્યતામાં અસંખ્યાત લોક પ્રમાણ જુદા જુદા ભાવોની પોસિબિલિટી છે. પણ એટલું આપણી સમજવાની તાકાત નથી, તો એને ઇઝી કેટેગરાઇઝ કરવા માટે અહીંયા શું સાધન લીધું છે? કે સામે જ્યારે પણ જીવના કંઈક ભાવ થાય છે તો સામે કર્મની શું અવસ્થા છે? એ કર્મની અવસ્થાના આધારે જીવના ભાવોને ક્લાસિફાય કરવું, એને જીવના પાંચ અસાધારણ ભાવ કહેવામાં. આ પાંચ ક્યાંથી કાઢ્યું? કે સામે કર્મની પાંચ જુદી જુદી અવસ્થાઓ લીધી છે. ખ્યાલ આવે છે? ફરી જીવના અસાધારણ ભાવો કેટલા છે? કે આમ જુઓ તો અનંત ગુણો, અને એક એક ગુણોમાં જોવા જાવ તો અસંખ્યાત લોક પ્રમાણ વેરીએ છે. આટલું બધું ક્યાંથી સમજવા જાય? એટલે આ બધાને કેવી રીતના ઇઝીલી ક્લાસિફાય કર્યું? કે સામે કર્મની જે અવસ્થા છે એ પ્રમાણે એને ક્લાસિફાય કર્યું. તો પાંચ કઈ કેટેગરી લીધી? તો જો આપણે અહીંયા વાત કરીએ તો કેવી રીતના એ ધીરે ધીરે આવે ને, તો સમજાય બધા. જેવી રીતના કર્મને જોતું તો એમાં ચારમાં કર્મની અપેક્ષા છે અને એકમાં કર્મની અપેક્ષા જ નથી. જેવી રીતના સમજો, આપણે એમ કહીએ કે આપણે સપોઝ એમ કહે ને કે કપડાના ઓપ્શન્સ કેટલા આપણી પાસે, તો એક ઓપ્શન એ પણ હોય કે કોઈ કપડા નથી, એ પણ એક ઓપ્શન હોય ને. એવી જ રીતે અહીંયા જીવના ભાવોના ઓપ્શન કેટલા, તો કર્મની અવસ્થા ઉપર કેટેગરાઇઝ કર્યું, પણ એક એવી પણ હોવી જોઈએ ને કે જે કર્મની અવસ્થાથી નિરપેક્ષ છે. જો અહીંયા એ જ છે, જીવના અસાધારણ ભાવો કેટલા છે? તો પાંચ. ઔક્ષમિક ભાવ, શારીરિક ભાવ, શાયોક્ષમિક ભાવ, ઔદૈક ભાવ અને પારિણામિક ભાવ. આ પાંચ ભાવો જીવોના નિજ ભાવ છે. નિજ ભાવ એટલે કે જીવના ભાવ છે, એ તો જીવના ભાવ, પણ એ કેટેગરી ક્યાંથી આવી? કે સામે કર્મની કઈ અવસ્થા છે એના પર. બરાબર? જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી, એટલે અસાધારણ ભાવો છે. બરાબર? હવે જો આપણે એક પેલા ઉપરથી જોઈએ, ઉપર ચાલુ કરે. ઔક્ષમિક ભાવ કોને કહેવાય? કે જયારે કર્મની ઉપશમરૂપ અવસ્થા હોય છે. સામે કર્મની ઉપશમ, ઉપશમ એટલે શું? કે કર્મને દબાવી દીધા છે, ટેમ્પરરીલી કર્મને ટેમ્પરરીલી દબાવી દીધા છે, તો ત્યારે જીવમાં જે પ્રકારના ભાવ થાય એને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે છે. બરાબર? પછી બીજી કેટેગરી શું છે? ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ એટલે શું છે? કે કર્મનો નાશ જ કરી દીધો છે. કર્મનો નાશ કરી દીધો તો અહીંયા જીવના જે પણ ભાવ છે એને ક્ષાયિક ભાવ કહેવાય. ત્રીજી કેટેગરી શું છે? ક્ષાયોક્ષમિક ભાવ. એક ક્ષાયોક્ષમની ડેફિનેશન આપણે પછી જોશું, પણ એમ સમજો કે કર્મનો ક્ષયોક્ષમ છે. કર્મની એક પર્ટિક્યુલર અવસ્થા છે કે ક્ષયોક્ષમ થાય છે, તો સામે જીવના જે પણ ભાવ છે એને ક્ષાયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. ચોથી અવસ્થા શું છે? અદૈવ ભાવ. એટલે કે કર્મનો ઉદય ચાલુ છે, અને કર્મના ઉદય વખતે જીવના જે પણ કઈ ભાવ છે એને અદૈવ ભાવ છે. હવે પાંચમું શું છે? કે પારિણામિક ભાવ. પારિણામિક ભાવ એટલે કે કર્મનો ઉદય હોય, ઉપશમ હોય, ક્ષય હોય, ક્ષયોક્ષમ હોય, જે પણ હોય, પણ એનાથી અનઇન્ફ્લુઅન્સ્ડ અમુક જીવના ભાવ છે એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિક ભાવ કર્મની ગમે તે અવસ્થા હોય ત્યારે પણ મોજૂદ હોય છે. તો એ આપણે જયારે વાંચશું ને તો એમાં વધારે ડિટેલ આવશે કે પારિણામિક ભાવમાં પણ બે પ્રકારના ભાવ, એક દ્રવ્યરૂપ ભાવ છે, એક પર્યાયરૂપ ભાવ. મુખ્યત્વે બધા દ્રવ્યરૂપ ભાવો, જે પણ ત્રિકાળી ભાવ છે એમાં કર્મની કોઈ ઇન્ફ્લુઅન્સ નહીં ને, કેમ કે ત્રિકાળી છે. એટલે પારિણામિક ભાવ દ્રવ્યરૂપ ભાવ છે. બાકીના ચાર જે એમાં કર્મની ઇન્ફ્લુઅન્સ છે ને, તો કર્મની અવસ્થા જેમ બદલાય એમ પેલો ભાવ પણ બદલાય, એટલે પર્યાયરૂપ ભાવ છે. બરાબર? એનું વિશેષ જયારે એ પારિણામિક ભાવમાં પહોંચ્યું ત્યારે આપણે જોયું. આ ઉપરથી આટલું સમજાયું? એક બાજુ કર્મની અવસ્થા અને બીજી બાજુ જીવના ભાવ. કર્મની અવસ્થાને અને જીવના ભાવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે કે છે તો બે એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ ટોટલી, પણ આ વિશ્વમાં એવો જ કોઇન્સિડન્સ જોવામાં આવે છે કે જ્યારે જ્યારે જીવના અમુક પ્રકારના ભાવ થાય તો ત્યારે ત્યારે કર્મની અમુક પ્રકારની અવસ્થા ત્યાં હોય જ છે. સમજો કે સપોઝ એક આપણો એક્સિડન્ટ થઈ ગયો રોડ ઉપર. હવે રોડ પર એક્સિડન્ટ થઈ ગયો તો સમજો આજે પણ થયો કાલે પણ થયો એક્સિડન્ટ, તો બે દિવસ આપણને એક્ઝેક્ટ સેમ ટુ સેમ પ્રકારના પરિણામ થાય છે? નથી થતા. જીવના પરિણામ એક્ઝેક્ટ સેમ ટુ સેમ નથી થતા, ડિપેન્ડિંગ ઓન જે બહારની સિચ્યુએશન થાય એ પ્રમાણે જીવના ભાવ એક્ઝેક્ટ સેમ ટુ સેમ નથી થતા, બરાબર. પણ કર્મના ઉદયમાં એવો જ નિયમ છે કે જેવા જેવા કર્મના ઉદય હોય એવા એક્ઝેક્ટ સેમ ટુ સેમ જીવના પરિણામ થાય છે. ઓર વાઇસ વર્સા, યુ કેન સે ઇટ ધી અધર વે ઓલસો, કે જેવા જેવા જીવના પરિણામ થાય છે એવા એક્ઝેક્ટ સેમ ટુ સેમ કર્મનો ત્યાં ઉદય હોય, ઉદય હોય સંયોગ જે પણ એ સમજવાનું છે. અત્યારના ખાલી બેઝિક વસ્તુ એટલે કર્મની અવસ્થાને અને જીવના ભાવને નિમિત્ત સાયનેટિક સંબંધ કહેવાય છે. આમાં આમાં એક અંતરંગ નિમિત્ત કહેવાય, એક બહિરંગ નિમિત્ત કહેવાય. બહિરંગ એટલે કે જેને એક્ઝેક્ટ વન ટુ વન રિલેશનશીપ ન હોય એને બહિરંગ નિમિત્ત કહેવાય, અને અંતરંગ નિમિત્ત કોને કહેવાય, કે નિયમરૂપ નિમિત્ત, કે જ્યારે એક દ્રવ્યમાં અમુક અવસ્થા થાય તો બીજા દ્રવ્યમાં પણ એવી જ અવસ્થા હોય, એને અનુરૂપ, એને જે પણ કોરિલેટેડ અવસ્થા હોય એને અંતરંગ નિમિત્ત કહેવાય છે, બરાબર. તો કર્મના નિમિત્ત, કર્મનો જે પણ કર્મની અવસ્થા અને જીવના પરિણામ, એને આ જાતનો નિયમરૂપ સંબંધ હોય છે. જ્યારે જ્યારે જીવના અમુક પરિણામ થાય ત્યારે ત્યારે કર્મની એવી જ અવસ્થાઓ થાય છે, માટે આ જીવના પરિણામને કેટેગરાઇઝ કરવા માટે કર્મની અવસ્થાનો સપોર્ટ લીધો છે. ખ્યાલ આવ્યો ને? એક સંબંધ કેમ છે, બે જુદા દ્રવ્ય છે તો જીવના પરિણામને સમજાવવા આ શું કામ લીધું? લોજિકલ ક્વેશ્ચન છે ને. બે જુદા જ દ્રવ્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરતું નથી, અને તમારે સમજાવવું છે જીવના પરિણામ, તો કર્મની અવસ્થા શું કામ લ્યો છો, બરાબર. પણ એટલે જ એ છે કેમ કે બેવને એક્ઝેક્ટ નિમિત્ત મેગ્નેટિક સંબંધ હોય છે, બરાબર. દેટ ઇઝ પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, જીવના પરિણામ છે એ માપી શકાતા નથી, મપાય છે અવિભાગ પ્રતીક વસ્તુ, પણ એ થોડી સૂક્ષ્મ વસ્તુ થઈ જાય, એ થોડી સૂક્ષ્મ વસ્તુ થઈ જાય છે, અને એનું ગણિત આપણે કરી શકતા નથી ઇઝી, કેમ કે બધી વસ્તુ અસંખ્ય આપણે અનંતમાં જ આવે છે. પણ એની સામે જો પરિણામનું કઈ ગણિત કરવું હોય કે આ પરિણામ વધારે તીવ્ર થયા, ઓછા તીવ્ર થયા, કેટલા વધારે તીવ્ર થયા, કેટલા ઓછા તીવ્ર થયા, તો એ કરવા માટે કર્મમાં જે પરિવર્તન થાય છે એ પરિવર્તનમાં ગણિત કરી શકાય છે, કેમ કે ક્વોન્ટિટેટિવ વસ્તુ છે કે આટલા અસંખ્ય આવશે, આટલા અનંત કર્મ ઉદયમાં આવ્યા, એમાંથી આટલા અહીંયાથી અહીંયા વયા ગયા, આટલા અહીંયાથી અહીંયા ગયા, આટલાનું ઉત્કર્ષણ થયું, સંક્રમણ થયું, ધોઝ આર ઓલ ક્વોન્ટિટેટિવ નંબર, તમે એના એક્ઝેક્ટ ગણિત કરી શકો છો. તો એ ગણિત કરવાનું પ્રયોજન શું છે, કે એવા જ ફેરફાર જીવના પરિણામમાં થાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ જીવના પરિણામના ફેરફારને પણ કર્મના ગણિતથી સમજાવવાની કર્ણાયોગમાં પદ્ધતિ છે. ખ્યાલ આવે છે? જે રીતના સમજો કે જીવને બહુ શુદ્ધ ભાવ થાય, તો બહુ એટલે કેટલા શુદ્ધ ભાવ થાય એ તમે જીવના ભાવોથી વર્ણન ન કરી શકો. તમે એમ કહો કે ભાઈ અનંત અવિભાગ પ્રતિચ્છેદ જેવા શુદ્ધ ભાવ થાય, તો કઈ આપણને સમજાય નહીં, કઈ પલ્લે ન પડે. પણ સામે એમ કહો કે જો જીવને આટલા એક સમય પ્રબળ પ્રમાણ પુણ્યના પરમાણુ બંધાય, ચાલો એ ક્વોન્ટિટેટિવ નંબર થયો કે આટલા જ પુણ્યના પરિણામ બંધાયા, એની સામે જીવના આવા ભાવ થયા હોવા જોઈએ. એટલે ફરીથી અહીંયા જે જીવના પાંચ અસાધારણ ભાવો છે, તો એમાં કર્મના પરિણામન અનુસાર જીવના ભાવોને કેટેગરાઇઝ કરીને સમજાવવાની પદ્ધતિ છે. એવી પદ્ધતિ કેવી રીતના બની? કેમ કે બેઉમાં એક્ઝેક્ટ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને કર્મમાં જે ફેરફાર થાય છે એના ગણિતથી જીવના પરિણામોના ફેરફાર સમજવા ઈઝી પડે છે. એટલે એ રીતે કર્ણાનિયોગમાં આવી રીતના જીવના પરિણામને ક્લાસિફાય કરવાની પદ્ધતિ છે, બરાબર. તો આપણે ખાલી પાંચ નામ આજે વાંચ્યા, એના વધારે પરિભાષા ને બધું ડિટેલ નેક્સ્ટ ટાઈમ. હા, જીવને
જેવા ભાવ થાય તો ડિગ્રી ટુ ડિગ્રી,
એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ કર્મમાં વેરિએશન.
પણ ઉદયની બાબતમાં એવું નથી, જીવનો ઉદય કર્મનો ઉદય એવા જ જીવને ભાવ થાય
એવું પુરુષાર્થ. ત્યાં કર્મમાં પણ છેલ્લા સમય એવા પરિવર્તન થઈ જાય છે જીવના ભાવ અનુસાર. ચાલો જી મારી હે જનવાણી ભારતી તો જપો જન જો દેવી શરણાગ્રહે ઉપકાર સુખ છે જનવાણી કે જ્ઞાન તે સૂર્ય લોકારો સો વાણી મસ્તક નમો સદા દે બોલો જનવાણી માતમાં.